તારીખ 22/6/1995 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 128 અને 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભરૂચમાં પ્રવચન.
સાંભળીને થાય ઉપર ઉપરથી સમાધાન થાય તો વળી પાછું ફરીને એમાંથી અસમાધાન થઈ આવે એ જ પ્રકારનું. પણ અંદરથી સમાધાન થઈ જાય તો ફરીને એવું અસમાધાન ઉત્પન્ન ન થાય. ત્યાર પછીના કેટલાક વચનો છે એમાં એમણે પોતાની વૃત્તિ સંબંધી ઉલ્લેખ કર્યો છે કે આ ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ એટલે પ્રકૃતિ સ્વભાવ. ઘડીમાં રાગ થાય, ઘડીમાં દ્વેષ થાય. પાનું 222 જેના ઉપર રાગ કરે વાત વાતમાં એના ઉપરથી જાય છે. ઘડીકમાં કઈક પરિણામ ચાલે, ઘડીકમાં કઈક વિચિત્ર વિચિત્ર પરિણામ ચાલે. આ પરિણમન હવે જોઈતું, આવા પ્રકારનું પરિણમન હવે જોઈતું નથી. એટલે કે એક ધારું શાંત પરિણમન જોઈએ છે. શાંત સમાધિમય પરિણામ હોય, નિરાકુર શાંતિ હોય જેમાં, એવા પરિણામને અમે ચાહીએ છીએ. આવા આકુરતાવાળા પલટાતા પરિણામ, તીવ્રમન તીવ્રમન આકુરતા થયા જ કરે એવી વૃત્તિ જોઈતી નથી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ જોઈતું નથી. નિર્વિકલ્પ એકવાર થઈ જવું છે, પછી જે થવું હોય તે થાય. એક વખત તો નિર્વિકલ્પો શાંત થઈ જાય એમ ઈચ્છીએ છીએ. પલટાતી વૃત્તિ, હા, સ્વભાવ વૃત્તિ, હા, પ્રકૃતિ સ્વભાવ વૃત્તિ. બધા વચનો નિષેધાત્મક છે. પછી એમાંથી અમને શું જોઈએ છીએ આપણે કાઢીએ છીએ. શું તે ન હોય તો શું નિર્વિકલ્પતા ન આવે તો અમુક કાળ સુધી સંત સિવાય કાંઈ નથી જોઈતું. તો સત્પુરુષ કે સંત પુરુષના ચરણ સાનિધ્યમાં રહી જઈએ. નિર્વિકલ્પતા ન થાય તો અમને આ હો, સંત પુરુષનું ચરણ સાનિધ્ય અમને હો. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કાંઈ નથી જોઈતું. એ પણ ન મળે તો વિશેષ ગુણી અથવા ઉત્કૃષ્ટ મનુષ્યનો સત્સંગ અમને હો. એ સત્સંગમાં અમે રહેવા માંગીએ છીએ. તેનો હોય તો આર્યાચરણ એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કાંઈ નથી જોઈતું. ઉત્તમ પુરુષોએ કરેલા જે બાહ્યાચરણ છે એ બાહ્યાચરણ, આર્યાચરણ એટલે બાહ્યાચરણ એ લેવું છે, એ અમને પ્રાપ્ત હો. તેનો હોય તો જીન ભક્તિમાં અતિશુદ્ધ ભાવે લીનતા, એ સિવાય કાંઈ જોઈતું નથી. એટલું પણ ન મળે, આર્યાચરણ પણ ન થાય અમારાથી, તો અમારું ચિત્ત જીનેન્દ્ર ભક્તિમાં લીન થાય અને શુદ્ધ ભાવે લીન થાય. લીન થાય એટલે કોઈ અપેક્ષિત ભાવે નહીં. અશુદ્ધ ભાવ ક્યાં છે? કોઈ પણ સાંસારિક પદાર્થોની કામના હોય ભક્તિ સાથે કે હું આ ભક્તિ કરું છું તો મને આનું ફળ આવું મળો, આવું હો, એ અશુદ્ધ ભાવે ભક્તિ થઈ છે. શુદ્ધ ભાવે એટલે નિષ્કામ ભાવે આર્યાચરણમાં માયાચરણ જે સજ્જનતાનું હોય છે ગ્રસ્તની દશામાં, એ અમને હો ન્યાય નીતિ પરોપકાર દયા વગેરે દયાદાન વગેરે એનો હોય તો જીન ભક્તિમાં અતિશુદ્ધ ભાવે લીનતા સિવાય કાંઈ નથી જોઈતું, અને તેનો હોય તો પછી માગવાની પણ કાંઈ ઈચ્છા નથી. એટલું ન થઈ શકતું હોય તો પછી શું માગવું? એથી નીચેના પરિણામ ક્યાં સુધી અમારે લઈ જવા? પછી કાંઈ નીચેના પરિણામની અપેક્ષા નથી. આવા અમારા પરિણામ હો એમ કહેવું છે. આચરણ છે એ પરિણામો વિકલ્પોથી વિકલ્પોમાં પણ તીવ્રતા આવે પછી આચરણ આવે છે. બાહ્યાચરણ જે છે એ ભાવ પણ અભિવ્યક્તિ છે, એટલે ભાવ વિશેષ તારતમ્યતા વાળા થાય પછી મન વચન કાયામાં એનું કાર્યાન્વિત પણ જોવામાં આવે. આમ તો એમના અભિપ્રાયમાં શું હશે એ તો કહેવું મુશ્કેલ છે, પણ એમને ડિસ્કેન્ડિંગ ક્રમ લીધો છે. બે જાતના ક્રમ છે ગુરુ કહેવામાં, નિરૂપણ કરવામાં. એસ્કેન્ડિંગ ક્રમ હોય તો ચડતા ચડતા પરિણામોની વાત કરે, ઉતરતા ઉતરતા પરિણામોની વાત કરે, એમ આ ડિસ્કેન્ડિંગ ક્રમ છે. એ તો આમ ન હોય તો પછી આમ, ન હોય તો પછી આમ, છેવટે આમ. એમ તો એમાં એમને સત્સંગ પછી આર્યાચરણ લીધું છે ઉતરતા ક્રમમાં, પછી જીન ભક્તિ લીધી છે. આચરણની અંદર બાહ્ય જીવન જેનું શુદ્ધ હો એમ કહેવું છે. બાહ્ય જીવન પણ અમારું શુદ્ધ હો, જો સત્સંગ ન મળે અમને કદાચ તો પણ અમારું બાહ્ય જીવન શુદ્ધ હો એવું અમે ઈચ્છીએ છીએ. એટલું પણ ન થાય તો કાંઈ નહીં, તો છેવટ જીનેન્દ્ર ભક્તિ નિષ્કામપણે કરીએ એટલું એવા પરિણામ રહે એવું અમે ઈચ્છીએ છીએ. બસ એટલું જેવું છે. જીનેન્દ્ર ભક્તિ એટલે પૂજા અથવા જીનેન્દ્ર ની સામે બેસીને એમના ગુણાનું વાત કરવા, જીનેન્દ્ર પરમાત્માના ગુણાનું વાત કરવા ભક્તિ થયું એટલું. ત્યાર પછીના જે વચનામૃત છે એમાં સૂત્રો જેવી કેટલીક વાતો કરી છે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. ગુરુગમ જોઈએ, અને ગુરુગમ ત્યારે મળે કે જ્યારે જીવમાં પાત્રતા હોય ત્યારે. ગુરુગમને અને પાત્રતાને સીધો સંબંધ છે. ગુરુની વાત ગમ પડે ક્યારે કે પાત્રતા હોય ત્યારે. એવો જીવ, ગુરુની વાતને સમજવાની શક્તિવાળો જીવ હોય, યોગ્યતાવાળો જીવ હોય તો એ સ્વતંત્રપણે શાસ્ત્રમાં છે તો પ્રાય એને નુકસાન ન થાય. પણ એવી પાત્રતા ન હોય અને શાસ્ત્ર સ્વતંત્રપણે વાંચવા જાય તો નુકસાન થાય, અનર્થકારક થાય. એટલે સાર્થક તો ન થાય પણ કાંઈ ને કાંઈ નુકસાન થાય, એને અનર્થ કહેવામાં આવે છે. એ બનવાનો પૂરો સંભાવ છે. ગમ અને આગમ એવું એલિટરેશન લીધું છે, બધા વાક્યમાં થોડું એલિટરેશન આવશે. ગમ પીડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સીધું ધ્યાન કોઈ કરે છે, આગળ પાછળ આત્માને સમજવા માટેનો સત્સંગ જેને નથી અને બસ આપણે એકાંતમાં ધ્યાનમાં બેસી જાઓ તો અંદરમાં અનેક જાતના તરંગો, વિચારના તરંગો ઉત્પન્ન થઈ પડતી જશે. ક્યાંય પણ વિકલ્પો બંધ નહીં થાય, વિકલ્પોના તરંગો ચાલતા જ રહેશે, વિકલ્પ શાંત નહીં થાય એમાં. કેમ કે એને સત્સંગ ઉપાય શો નથી. જેને નિર્વિકલ્પ શાંત ધ્યાન પ્રાપ્ત કરવું હોય, શાંત પરિણામ રૂપ, એને પહેલા સત્સંગ ઉપાસવો ઘટે છે. સત્સંગ વિના એટલે સત્સંગ ઉપાસ્યા વિના એમ લેવું. સત્સંગ વિના એટલે સત્સંગ ઉપાસ્યા વિના. ઉપાસવો એટલે શું? એ સત્સંગમાં પોતાના પ્રયોજનભૂત જે કાંઈ વાતનો અમલ કરવા યોગ્ય હોય તેનું અમલીકરણ કરે તેને સત્સંગની ઉપાસના કહે છે, અથવા સત્સંગની આરાધ્ય, સત્સંગની આરાધના કહેવામાં આવે છે. માત્ર સાંભળી લે એમ નહીં, માત્ર સાંભળી લે માટે સત્સંગ કરે છે એમ નહીં. પોતાની ભૂમિકાની વાત પરિણમનમાં મૂકવાનો જેનો પ્રમાણિક પ્રયત્ન હોય છે, શું એ સત્સંગને ઉપાસે છે. પાવજી અન્ય જગ્યાએ તો એમ લખે છે કે જે સત્સંગને ઉપાસે છે તે આત્માને ઉપાસે છે. શું નિમિત્ત ઉપરથી સીધા ઉપાદાનો આવે છે. જે સત્સંગને ઉપાસે છે એ આત્માને ઉપાસે છે, એને નિમિત્તને ઉપાસે છે એમ ન કહેવું. એમ કે છે એ આત્માને ઉપાસે છે ખરેખર, ઇનડાયરેક્ટલી. તો એમ કઈ ઉપાસવાની વાત છે. સત્સંગ કરે છે એમ નહીં, સત્સંગ ઉપાસે છે, એટલે અમલ કરે છે. કોઈ પણ વાત વિચારથી સમજવી અને એ જ વાતને એ પરિણામના અનુભવ વખતે અનુભવથી સમજવી, એ બે વચ્ચે બહુ મોટો ફેર છે. જ્યારે અનુભવથી સમજવાની પદ્ધતિ આવે છે ત્યારે એ વાતનો મર્મ સમજાય છે, આમાં શું કહેવા માંગે છે. નહીતર વિચારથી સમજી લઈએ એ ઉપર ઉપર જાય, ઉપરથી જાય છે, અંદરનો મર્મ નથી પકડાતો એ વિષયમાં. કેમ કે આ માર્ગ અનુભવ પ્રધાન છે. અનુભવ પ્રધાન માર્ગ હોવાથી અનુભવની વાતો અનુભવના માધ્યમથી સમજવી ઘટે છે. અનુભવની વાતો માત્ર વિચારથી સમજવામાં આવે તો તે પર્યાપ્ત નથી. ભલે પેલો વિચાર આવે પણ ત્યાં વજન નહીં હોવું જોઈએ કે મને સમજાઈ ગયો. મને વિચારથી જે સમજાણું એ અનુભવથી સમજવાનું મારું બાકી છે, અને જ્યારે અનુભવથી સમજાય ત્યારે જ એ મારું સમજણ પાકે, આટલો સ્પષ્ટ અભિપ્રાય હોવો જોઈએ, તો ભૂલ ન થાય. નહીતર જે કાંઈ વૈચારિક ભૂમિકાની, વૈચારિક સ્તરની જે સમજણ છે એમાં સંતોષાઈ જશે. એ દોષ વખતે અનુભવ શું થાય છે, કે જે પરિણામ છે એ પરિણામ અનુભવમાં તો આવે છે. કોઈ પણ પરિણામ અનુભવમાં તો આવે છે, તો એ વખતે અનુભવથી એ પરિણામને સમજવું, એ સમજવાની સાચી પદ્ધતિ છે. એક દાખલો લઈએ આપણે, કે આપણે એમ સાંભળ્યું સમજ્યા કે રાગ છે એ દુઃખરૂપ છે. રાગમાં ક્યાંય સુખ નથી, રાગ તો દુઃખરૂપ છે. કપાત આપણને ન્યાયથી, તર્કથી, આગમથી બરાબર સંમત થાય છે, વિચારીને સંમત થાય છે. કેમ કે કોઈ પણ રાગ છે એ લાંબો ચાલતો નથી, એમાંથી બીજા રાગમાં જીવ ચાલ્યો જાય છે કંટાળીને, થાકીને. એટલે દુઃખ છે એટલે એમ થાય છે, આકુલતાને કારણે એમ ફેરબદલી થાય છે. તો એ બદલે આપણે સંમત કર્યું હોય, વિચારીને સંમત કર્યું હોય, અને એ વિચારમાં ભૂલ ન પણ હોય ત્યાં સુધીની વાત લેવી, તો પણ આપણને કેટલોક રાગ સુખરૂપ લાગતો હોય અને કેટલોક રાગ દુઃખરૂપ લાગતો હોય એમ બે ભાગ પડતા હોય, તો જે રાગ સુખરૂપ લાગતો હોય તે રાગ ચાલતો હોય ત્યારે એ રાગના અનુભવને તપાસવો, તો જરૂર એમાં આકુલતા માલુમ પડશે, અવશ્ય માલુમ પડશે. એ રીતે રાગનો દુઃખ અનુભવથી સમજવો, વિકલ્પથી સમજીને એ વાતની પૂર્ણાહુતિ ન કરી નાખવી, પૂર્ણ વિરામ ન મૂકી દેવું, મને સમજાઈ ગયું એમ ને, એ બરાબર નથી. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે, એટલે સત્સંગ વિના જે ધ્યાન કરે છે, યથાર્થ સત્સંગમાં આવ્યા વિના જે ધ્યાન, આત્મધ્યાન કરે છે, એ બધા ધ્યાન સંબંધીના ભ્રમમાં પડેલા જીવો છે. ધ્યાન નથી ત્યાં, ધ્યાન સંબંધી ભ્રમ થયો છે. કોના કહે છે? ધ્યાનમાં બેસીએ ત્યારે અમને શાંતિ થાય છે, એવી શાંતિ લાગે, અમે તમને કહી નથી શકતા એવી શાંતિ લાગે. શું કહેવાય? એ વાત હું તમને સમજાવી ન શકે, પણ એવી શાંતિ લાગે છે જાણે કે આત્મ શાંતિનો અનુભવ થયો હોય. શું? પણ સત્સંગને ઉપાસ્યા વિના એ દશા કોઈને આવતી નથી. એ ભ્રમ છે, નવો ભ્રમ થાય છે. કસાયની વિશેષ મંદતા થવાનો સંભવ છે, કસાયની વિશેષ મંદતા થતાં આકુલતા મંદ હોવાનો પણ સંભવ છે, પણ એને આત્મધ્યાનમાં ખતવા જાય મોટી ભૂલ છે. એ ભ્રમ છે, નવો ભ્રમ છે, ગ્રહિત મિથ્યા છે. સ્પષ્ટ છે. હા, જે માનસિક શાંતિ છે એ કૃત્રિમ શાંતિ છે, ખરેખર એની અંદર અશાંતિ રહેલી છે. એ ક્યારે ખબર પડે? કે ચાલતા જ્ઞાન, નિરાકુળ જ્ઞાન સામાન્ય સાથે એને મીંઢવે ત્યારે, અંદરમાં ને અંદરમાં. મીંઢવેનો અર્થ શું? કે સામાન્ય જ્ઞાન જે છે એમાં જે અણાકુળ સુખ રહેલું છે એ સુખના અનુભવને, અને અહીંયા કસાયની મંદતાની શાંતિ બેને સરખામણી, તુલનાત્મક સરખામણી કરે વેદનને પકડીને. તો એ બરાબર છે, એવું મીંઢવા વગર એમને માની લે એ બરાબર નથી, અને ભલે ગમે તે માને એ સાચું નથી. એ કઈ સાચું નથી, સાચું કહે તો પણ સાચું નથી, કેમ કે એને ભાવ ભાષો નથી, ભાવ સમજાણો નથી. વચનો અને શબ્દ સમજાણા છે, ભાવ નથી સમજાણો. દીપચંદજી અનુભવ પ્રકાશમાં સાધ્ય સાધક અધિકાર રખે છે, એમાં એક સાધ્ય અનેક બોલ લીધા છે. સાધ્ય સાધક ના, આ સાધક છે તો આ સાધ્ય છે, આ સાધક છે તો આ સાધ્ય છે, એમાં એક વાત લીધી છે જરા વિષયના અનુસંધાન માટે, કે શબ્દ સાધક છે અને અર્થ સાધ્ય છે. શબ્દ દ્વારા અર્થ સાધવામાં આવે છે. શું? તો શબ્દ સાધક છે અને અર્થ સાધ્ય છે. પછી એસ્કેન્ડિંગ ક્રમ લે છે, કે અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે, એવી વાત લખી છે. આત્માનો અર્થ સાધક છે કે આત્મા એક પદાર્થ છે અને એમાંથી સાધ્ય શું નીકળે છે? જ્ઞાનનો રસ નીકળે છે, એ સાધ્ય છે, એવી વાતો લખી છે. એમના જમાનામાં એમને કોઈ સાંભળનાર નહોતું, લખતા ગયા છે. શું સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે, સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી, એ પણ એલિટરેશન લીધું છે. સંત વિના એટલે વેશ બદલા છે બધા સંત એમને, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ ગુરુ એ બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ એને ગુરુ થતું એમ કે છે. એવા સંત વિના સંસારના અંતની વાતનો અંત નહીં આવે. તો સંસારના અંત લાવવા માટે અનેક ઉપાયના હું વિચારી જોઈએ, એનો અંત નહીં આવે. એ બધા વિચાર ઉપાયો કલ્પિત સમજવા, તમામ ઉપાયો કલ્પિત સમજવા. સત્પુરુષની આજ્ઞા એ ચાલે, એ યથાર્થપણે કામ કરી અને નિર્વાણ તમને પામી જશે. એનું ફળ નિર્વાણ પદ છે. સત્પુરુષની આજ્ઞા એ વર્તવું એનું ફળ નિર્વાણ પણ છે. શરત એટલી છે કે ઓછીને વર્તવાની વાત છે. ઓગે ઓગે વર્તે એનું ફળ નિર્વાણ પણ છે એમ કહેવા માંગતા નથી. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી, તેમજ લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકસંજ્ઞા એ લોક પ્રતિબંધ રૂપ છે, સમાજ પ્રતિબંધ રૂપ છે. સમાજ શું વિચારશે? આપણે આવી રીતે સત્સંગ કરશું, અહીંયા બેસશું, આટલા જણા બેસશું, સમાજ શું વિચારશે? સમાજની અંદર ટીકાનું કારણ થશે તો થઈ રહ્યું. એ લોકસંજ્ઞામાં આવી ગયો. ટૂંકામાં આત્મકલ્યાણને ગૌણ કરીને જે સમાજને મુખ્ય કરે છે એ લોકસંજ્ઞામાં વર્તે છે. આત્મકલ્યાણને કદી ગૌણ ન થાય. બાકી બારમાં થોડા ફેરફારો કરવા આવ્યો એને છોડીને વ્યવહારના, એ બીજી વાત થઈ ગઈ. પણ આત્મકલ્યાણને ગૌણ કરીને કોઈ રીતે બીજો પ્રકાર આવે એ માન્ય કરવા યોગ્ય નથી. એમાં સૌથી મોટી વાત લોકસંજ્ઞાની આવે છે. લોકો ટીકા કરશે, લોકો શંકા કરશે, લોકો આમ બોલશે ને તેમ બોલશે, જેને જે કરવું હોય એ કરો, હું મારા સાચા રસ્તે જાઉં છું, તો લોકાગ્રહ સુધી જશે. અને લોકસંજ્ઞામાં એવો હશે કે ન તો પોતાનું ભલું કરી શકશે, ન બીજાના ભલામાં નિમિત્ત થઈ શકશે. કૃપાલદેવે લોકસંજ્ઞાને કાળકૂટ ઝેર કીધેલું છે. કેવું? કાળકૂટ ઝેર. ઝેર એટલું નહીં, તીવ્ર કોન્સન્ટ્રેટેડ ઝેર એને કાળકૂટ ઝેર કહે છે. લોકસંજ્ઞાથી લોકાગ્રહ જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ યથાયોગ પામવો દુર્લભ છે. જેને તીવ્ર વૈરાગ આવે છે, છૂટી જાય છે, એને લોકોનો ત્યાગ થઈ જાય છે, સમાજ છૂટી જાય છે, અને મુનિરાજ મુનિરાજનો જે વૈરાગ્ય છે કોઈના સંગમાં રિયે નહીં, સંસારીઓના સંગમાં મુનિરાજ રિયે નહીં, અને રિયે તો પડી જાય. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયુગ પામવો દુર્લભ છે. જ્ઞાની ભાવના ભાવે છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કહું મહત્પુરુષને સંત કહો. મુનિ થયા પછી મહત્પુરુષ બીજા મૂકે છે. બધું આવી જાય છે. લોકોને દેખાડવા માટેનો જેટલો આડંબરના પરિણામ થાય, દેખાવના પરિણામ થાય, એ બધા લોકસંજ્ઞાના પરિણામ છે. બહુ એનો જનરલ સિદ્ધાંત લઈ લઈએ તો એવો છે કે લોકોની નજરમાં પોતાનું સ્થાન ટકાવી રાખવું, તો પોતાનું સ્થાન છે એથી આગળના સ્થાન ઉપર જવાનો લોકોની નજરમાંથી પ્રયત્ન કરવો, એમ લોકોની નજરને મુખ્ય કરવી, આત્મકલ્યાણને ગૌણ કરવું. એવું કે આત્મકલ્યાણ એને ગૌણ થઈ જાય, નુકસાન કરે છે આત્માને, એ લોકસંજ્ઞા છે. પછી સ્થૂળ પરિણામમાં શું થાય છે? દાન આપે તો કે મારી દત્તક ત્યાં લાગવી જોઈએ. કેવી રીતે દાન આપે ખબર? કેટલી સાઈઝની તકતી મારશો? આટલું દાન તમે લેવા આવ્યા છો અને તકતી મારવાની હા પાડો છો, તો કેવડી સાઈઝની તકતી? સાઈઝ નક્કી કરે વિસર સોદાબાજી. પછી એની અંદર અક્ષર આવશે તો બીજા અક્ષર ભલે નાના મોટા આવે, અમારું નામ આવવાનું કે નહીં આવવાનું, તો એના અક્ષર કઈ સાઈઝના આવશે, કેટલી રીતના આવશે આ બતાવી દઈએ. એ આમાં ના ચાલે. લોકોનો વિકલ્પ પ્રયા કરે. ઘી બોલે લ્યો, સૌથી વધારે ઘી બોલે બોલે છે ને આપણે ઉસામણીમાં, તો જયારે એનું નામ જાહેર થાય ત્રણ વાર કરીને, ત્યારે જો બરાબર ધીમેથી બોલતા હોય માઇક ઉપર બોલનારા, જોરથી બોલો, સરખી રીતે બોલો, જરા બધા સાંભળે એવી રીતે જરા બોલો તમે શું, અને રિપીટ કરજો. અચ્છા, તમારે રિપીટ કરવું એમ કે શું? એ બધા લોકસંજ્ઞાના પરિણામ છે. એના ચિત્તમાં હોવા જોઈએ ત્યાગ વૈરાગ, ત્યાં લેવા યોગ્ય છે ને કરવા યોગ્ય છે. વૈરાગ્ય નિરસપણું છે, વૈરાગ્ય છે એ નિરસપણું છે એકદમ, મુમુક્ષુની ભૂમિકામાં. પછી ઉપર ઉપરની ભૂમિકામાં એનો એનો ત્યાગ ચાલુ થઈ જાય છે, પણ મુમુક્ષુની ભૂમિકામાં જે વૈરાગ્ય છે તો ખાલી નિરસપણ છે. પણ સારું એવું નિરસપણ આવે, ચિત્તમાંનો અર્થ અહીંયા અભિપ્રાયમાં લેવો છે, કે જેના અભિપ્રાયમાં નિરસપણ થવું જોઈએ એ વાત બેઠી નથી. શું એને જ્ઞાન નહીં થાય, થાય અને તેને જ્ઞાન, એને આત્મજ્ઞાન થવાનો અવકાશ નથી. આપણા પરિભ્રમણની ચિંતનાનો હમણાં આપણે વિષય ચાલે છે, એમાં શું થાય છે? વૈરાગ્ય આવે છે. આપણે કાલ પેરેગ્રાફ વાંચ્યા ને 128માંથી, આ પત્ર ચાલે 128 ચાલે છે, અડલના પેરેગ્રાફ. વૈરાગ્ય આપે છે, મહાવૈરાગ્ય આપે છે, ફરી ફરીને વૈરાગ્ય આપે છે, એમ કેમ નથી? નિરસતા આવે છે. જ્યાં સુધી યથાર્થપણે એવી નિરસ્તા ન આવે એ પ્રકારથી, ત્યાં સુધી સંસારના પદાર્થો પ્રત્યેનો રસ આ જીવને તૃપતો નથી. રસ તૂટતો નથી એટલે એને દર્શનનો અનુભાગ પણ તૂટતો નથી. સાથે સાથે લેવું, લોકસંજ્ઞામાં શું છે કે લોકોની નજરમાં સારું દેખાવું, કોઈ પણ બાને કોઈ પણ નિમિત્તે લોકોની નજરમાં સારું દેખાવું. આજે જાહેર સભામાં વાંચન આપતા હોય ને કેવી રીતે લોકસંજ્ઞા પોસાય, મારું વાંચન બીજા કરતા સારું દેખાવું જોઈએ અને હું એક સારા વાંચનકાર તરીકે મારી લોકો ઉપર છાપ પડવી જોઈએ. લોકોની નજરમાં મારું કોઈ વિશિષ્ટ સ્થાન હોવું જોઈએ. એ બધા પરિણામ લોકસંજ્ઞાના છે અને એ લોકસંજ્ઞાના પરિણામ એટલે ઝેર ખાવાના પરિણામ છે, પોઈઝન ચડે, ટોક્સિકેશન થઈ જાય. એમાંથી શરીરમાં ટોક્સિકેશન થાય છે, આત્મામાં ટોક્સિકેશન થઈ જાય. એટલે લોકસંજ્ઞાના પરિણામથી બારગાવ દૂર ચાલવું, એટલે કે લોકસંજ્ઞાથી બહુ દૂર રહેવું. હા, એને લોકસંજ્ઞા ન થાય. એ પોતાની ગુરુતાને દબાવે, ગુરુતા શબ્દ લીધો છે. એટલે શું છે કે પોતાના સદગુણોને લઈને જે કાંઈ માનતા આવી હોય એને પણ છુપાવે, દબાવે. એટલે છુપાવે, લોકો એમ જાણે એમ ઈચ્છે નહીં. જગતમાં ઊંધું છે, લોકો ન જાણતા હોય તો જાણે એવા હોય એવી યુક્તિ પ્રયુક્તિ કરે. પણ આ આત્માર્થી જીવ છે એ તો પોતાના ગુણોને છુપાવે છે. કેમ છુપાવે છે? એટલી વિચક્ષણતા આવી છે, શું કે મને કોઈ ગુણવાન ગણી અને માન આપશે તો એ માન મને ચડી જશે, તો એ માનથી બચવા માટેની વિચક્ષણતા છે. આપણે કોઈ ગુણ પ્રગટ હોય તો એને દબાવી રાખો, એને બારમાં એક્સપોઝ નહીં કરો, દેખાવ નહીં લાવો, દેખા દેખીથી નહીં ચાલો. દેખા દેખીથી ચાલવાનો ભાવ પણ લોકસંજ્ઞામાં જાય છે. આમ કરે છે માટે આમ કરવું, તો કોન્સન્ટ્રેટેડ પોઈઝન હોય એ બાટલી નડે તો ત્રણ વખત સાબુથી હાથ ધોઈ નાખે, કરે છે કે નહીં? ઝેરને ન ડે, ઝેરની બાટલી નડે તો કેમ? કે કદાચ એના ઉપર ટીપું બહાર પડ્યું હોય, સુકાઈ ગયું હોય, આપણને ન દેખાણું હોય એવી શંકા રાખીને પણ, શું એવી શંકા કરીને પણ હાથ બે ત્રણ વખત ધોઈ નાખો. જેમ કાળકૂટ ઝેર છે એ થોડુંક પણ લેવાઈ જાય તો પ્રાણ હરી લે, પ્રાણ લ્યા જાય, મૃત્યુ થઈ જાય. પણ લોકસંજ્ઞા થોડી પણ ઘણી બુરી છે એમ કહેવું છે, થોડી પણ લોકસંજ્ઞા ઘણી બુરી છે એમ કહેવા માંગે. હા, શું તમે આગળ પૂછતા હતા? છતાં છતાં જીવને પ્રિય કરે છે કેમ? જે આત્માને આટલું મોટું નુકસાન કરે છે એને જીવ અજ્ઞાન ભાવે પ્રિય કરે છે, એનું અજ્ઞાન છે. કેમ પ્રિય કરે છે? કે અજ્ઞાનને કારણે પ્રિય કરે છે. જ્ઞાન હોય તો એમ થાય નહીં, તો જાગૃત વસ્તુ છે. ભાવના અંતરમાંથી ઉગેલી યથાર્થ ભાવના હોય તો પણ એ ભાવના વિરુદ્ધ પરિણામ થાય તો આત્મા જાગી જાય, કેમ કે ભાવનાને ઠેસ પહોંચે છે, એ સહન કરી શકે નહીં. એ લોકસંગમાંથી લોકાગ્રે જવાતું નથી, અને લોક ત્યાગ વિના વૈરાગ્ય, લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ પામવો દુર્લભ છે. વૈરાગ પણ પામવો હોય અને લોકોના સંપર્ક અને લોકોના સંબંધને મેન્ટેન કરવા હોય, બે વાત એ ક્યારે બનવાની નથી. બહુ ભાગ તો મુમુક્ષુ જીવ શું કરે છે? પોતાના દોષને છુપાવે છે. કંઈક સારું પરિણામ થયું હોય આખા દિવસ નહીં કાઢ્યું તો એને આગળ કરે, આ જરા પાપ ઠીક આવ્યા આ વખતે, પણ બાકીના પરિણામમાં શું થયું એની ચર્ચા ન કરે. જેને યથાર્થ વૈરાગ્ય પામવો હોય એને લોક સંપર્ક ઉપર કાપ મૂકવો પડે. ભલે બધાને એને છોડી ન શકે, પણ એને સંપર્ક ઉપર કાપ મૂકવો પડે. અને બહુ ભાગ એવું બને છે કે જે ઉલઝીને પડે છે એની અંદર, લોકોમાં માન મળે છે ને, લોકોમાં પોતાનું સ્થાન થઈ જાય છે, એટલે ઉલઝીને પડે છે. સામે ચાલીને ઉલઝીને એટલે શું? સામે ચાલીને પડે છે. લોક ત્યાગ વિના વૈરાગ્ય પામવો દુર્લભ છે, કઠણ છે, અને એ કઈ ખોટું છે શું? કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે, ઉત્તર આપ્યો પછી રાજી કે એ કઈ ખોટું છે શું? એ બધી વાત કરી એ સાચી છે. તો હવે શું કે પરિભ્રમણ કરાયું તો કરાયું, અત્યાર સુધી જે થઈ ગયું એ તો થઈ ગયું, એ કાંડન ન થાય. પણ હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો પરિભ્રમણ એ કાંઈ ખોટું છે. પરિભ્રમણ કરાયું તે કરાયું, થઈ ગયું તે થઈ ગયું, હવે પરિભ્રમણ ન થાય એવો જે દ્રઢ નિર્ધાર પૂર્ણતાના લક્ષ્મો લક્ષ માનવાનો નિર્ધાર આવે તો એ પ્રત્યાખ્યાન છે. એ લઈએ તો લઈ શકાય, શું કરવાના લઈ શકાય, એ પણ આશ્ચર્યકારક છે. જો એટલું પણ જીવ કરે તો બહુ મોટી વાત છે, એની લાઈન આખી ચાલુ થઈ જાય અંદરની. જો જીવને પૂર્ણતાનું લક્ષ બંધાય તો અંદરના પરિણામની દુનિયા આખી બદલાઈ જાય, એટલો મોટો રેડિકલ ચેન્જ આવે છે. એક શરૂઆત થતા જ માર્ગ તો બહુ મોટી વાત છે, જબરજસ્ત વાત છે, માર્ગ પ્રાપ્ત થઈ જાય તો, પણ એની કેડી હાથમાં આવે એટલે કેડીએ શબ્દ વાપર્યો છે, નિર્વાણ દર્શનની કેડીએ. માર્ગે પહોંચવા માટેની જો કેડી હાથમાં આવી જાય બહુ મોટી વાત છે, આખી અંદરના પરિણામોની દુનિયા બદલાઈ જશે. એટલે શું છે પ્રત્યાખ્યાન? એટલે શું કે પ્રતિજ્ઞા છે. પ્રત્યાખ્યાન એ સામાન્ય શબ્દ જે પ્રતિજ્ઞા છે એનો અધર વર્ડ છે શાસ્ત્રીય પરિભાષા છે, એમાં જૈન શાસ્ત્રની પરિભાષામાં છે. તો કે હવે પરિભ્રમણ કરવું નથી એવી પ્રતિજ્ઞા લઈએ તો એમ કેવું છે? તો કે લઈ શકાય, શું કરવા ન લઈ શકાય? એ તો દ્રઢ નિર્ધારરૂપ છે, કરી શકાય છે, લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે, જો લેવાય તો એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી જોગવાઈએ મળીશું. અત્યારે આટલો બસ છે, ઘણી વાતો કરી, ઠીક છે, એટલું બસ છે. અત્યારે ખંભાતના મુમુક્ષુભાઈ, અંબાલાલભાઈ અને બીજા ભાઈઓને લખેલું છે, અત્યારે તમારા માટે આટલું બસ છે. એ 128મો પૂરો છે. મનમાં દ્રઢ નિર્ધાર થઈ ગયો, ચાલે ચાલે. ગુરુ તો સમજી જાય છે, એના ફોર્સ જોઈને ન કહે તો ફોર્સ જોઈને સમજી જાય, પછી ફોર્સ આવે બહુ મોટો, એટલે ગુરુ તો સમજી જાય છે. એને કંઈ કહેવાની જરૂર છે, આવશ્યકતા છે એવું નથી. હા ચોક્કસ હોય, એનું પ્રત્યાખ્યાન લઈ શકાય. એનો અર્થ શું કે ભવભ્રમણ મટાડવું એ આપણા હાથની વાત છે, કેમ કે ભવભ્રમણ વધાર્યું એ આપણા હાથની વાત હતી. જે કામ આપણાથી ઉલટું થયું એ કામ આપણાથી સુલટું કેમ ન થાય? ઉલટું આપણે કરીએ ને સુલટું કોઈ બીજો કરે એમ ન હોય. ત્રણસો 372 લાંબો લાંબો દેખાય છે, પણ ખરેખર કૃપાળુદેવે 8 કોષકારથી લખીને પૂરો કરેલો છે. છેલ્લા પેરેગ્રાફમાં જુઓ, 373 પાને આજે આ 8મું પત્તું લખીએ છીએ, એટલે સળંગ 8-8 પત્તાનો એક પત્ર સંકલિત કરીને મૂક્યો છે. તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયેલા છે. અંદર જે જે વાતો લખી એ બધી તમારે વિશેષપણે વિચારવી. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે, એ લખાણ ચાલુ રહીએ, કારણ કે લખે ત્યારે વિકલ્પ ન હોય એવું ન બને. લખવાનો વિકલ્પ હોય તો જ લખાય, એમને સીધું ન લખાય. એવો ઉદય વાળો જયારે પરિણમન થાય છે ત્યારે લખાઈ જાય છે. અમારાથી ચિત્ત એવા ઉદય વાળો ક્યારેક વર્તે છે, આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખાયું છે. સહેજે સહેજે એવો ઉદય થયો, વિકલ્પ લંબાણો લખાઈ ગયું કે લખાઈ ગયું, અમે એનાથી ભિન્ન રહીએ છીએ એમ કેવું છે. ઉદય પરિણમે છે, શું લે છે? ઉદય પરિણમે છે. ચિત્ત એવા ઉદય વાળું ક્યારેક વર્તે છે, આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામનારા પછી વિશે બદલાણો છે. બસ પછી આરંપરિક ઉપર લખાણું છે, પણ એ વિશે બદલાણું છે. પોતે કેમ પત્તું લખ્યું, કેમ લખવાનું ચાલુ રહ્યું, એટલું આપણે સમજવું પ્રયોજનભૂત છે. જ્ઞાન દશા છે, લખાય તો લખાય, ન લખાય તો ન લખાય. ઉપયોગ સાજે લંબાણો તો લંબાણો, તૂટી ગયો તો લખવાનો વિકલ્પ તૂટી ગયો, બસ ખલાસ. એ એમને ઉલ્લેખ કર્યો છે. વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ શ્રી ખંભાત મુંબઈથી અમારે આ પત્ર ખંભાત પત્ર લખે છે કે વૈરાગ્યાદિ સાધન સંપન્ન જે કૃષ્ણદાસભાઈ હતા, વૈરાગી જીવ હતા, પાત્ર જીવ હતા, સાધન સંપન્ન. વૈરાગ્યાદિ જે સાધન છે એનાથી તમે સંપન્ન છો. પૈસાથી સંપન્ન હોય કરવાનો સબર સબર સવાલ નથી કાંઈ. સરળતા હશે, વૈરાગ્ય સરળતા. બીજું આગળ પાછળ પત્ર છે કૃષ્ણદાસભાઈનો, દર્શન પરિષદ અને અજ્ઞાન પરિષદ વિદ્યા છે. વિજ્ઞાન મારું અજ્ઞાન કેમ મટતું નથી ને મને સમીપ દર્શન કેમ પ્રાપ્ત થતું નથી એની વેદના આવે એ અજ્ઞાન અને દર્શન પરીક્ષા છે. અને એ જરૂરી છે, એ પણ આવવી જરૂરી છે. જેમ પ્રારંભની ભૂમિકામાં પરિભ્રમણની ચિંતનાની વેદના આવવી એ જરૂરી અને આવશ્યક છે, ઠીક એવી રીતે સ્વરૂપ પ્રાપ્તિ માટે પણ વેદના ઉપડશે પછી સ્વરૂપ પ્રાપ્તિ થશે, સીધું નહીં થાય. વેદના ઉપડશે ત્યારે શું થશે કે હવે મારાથી સહન થતું નથી, હું નથી સહન કરી શકતો, એવી તીવ્ર વેદના આવે, ગળી જાય બધું, મનતા બધી ગળી જાય. કૃષ્ણદાસભાઈ છે, આપણે વ્યક્તિગત પત્રોનું એક પરિશિષ્ટ છે ને, જૂઠાભાઈને કેટલા લેખા, કૃષ્ણદાસભાઈને કેટલા લેખા. પહેલો છે 400,
પહેલો છે 330,
પછી
404
છે. પછી 404 પછી 424 પછી બીજાના પત્રમાં એમનો ઉલ્લેખ છે એમ છે. બીજાના પત્રમાં એમનો ઉલ્લેખ છે કે કૃષ્ણદાસને અત્યારે દર્શન પરિષદ ને અજ્ઞાન પરિષદ વેદાય છે તો તે ધીરજથી વેદવા યોગ્ય છે એટલી સલાહ આપે છે. આકુલતા આવી છે પણ ધીરજથી વેદવા યોગ્ય છે, સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. પહેલી પંક્તિ બહુ સરસ છે પત્રને, શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. પત્રો લેખો છે એમાં કોઈ વાતની માગણી કરી છે, જેને વિજ્ઞપ્તિ શબ્દથી અહીંયા બતાવે છે. પણ એવી જે વિજ્ઞપ્તિ થઈ કે મને ફલાણી વાતનો સમાધાન આપો, એ ઉપર ઉપર થયું નથી, શુદ્ધ અંતકરણ થી છે એમ કે શુદ્ધ ચિત્ત કયો કે શુદ્ધ અંતકરણ કયો, શું એવી માગણી હોવાથી ઉદય ભાવ લંબાઈને આઠ પુષ્કળમાં પરિણમ્યો. કૃપાળુદેવ પત્રથી સામાનું અંતઃકરણ માંગતા હતા, એ અહીંથી નીકળે છે. એક પત્ર આવે તો એને એના અંતઃકરણમાં કેટલી શુદ્ધિ છે એ માપી શકતા હતા. એટલા એના ઉપરથી મેન મન થાય છે કે કૃષ્ણદાસભાઈ નું અંતઃકરણ જોઈને એક પુષ્કળ લખાણા પછી વિકલ્પ બ્રહ્માણો તે આઠ પુષ્કળ સુધી લંબાયો. પુષ્કળ આઠે આઠ લખાણા છે અને કવર નથી લખાણો, લિફાફો એમ બતાવે છે કે આટલું બધું લખવાનું એમનું પ્રી પ્લાનિંગ નહોતું. સહેજે સહેજે ઉદય ભાવ ચાલી ગયેલો એવી રીતે લખાણ હતો, બહુ સારો લેખન હતો. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. જો પહેલા તો સત્સંગનું નિરૂપણ કરે છે, પરમાર્થ નામ આત્મકલ્યાણ. આત્મકલ્યાણ અંગેના જેટલા જેટલા સાધનો ધર્મના ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે તેમાં સર્વ સાધનમાં સત્સંગ છે, તે પરમ સાધન છે, પરમ નામ ઉત્કૃષ્ટ સાધન છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે એ સત્સંગ શું છે? સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. યથાર્થ મુમુક્ષુતામાં સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ મળી ગયો એને સર્વસ્વ મળી ગયો. મોક્ષ કરતા પણ એને પ્રિય છે એમ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે એવો પ્રકાર ભજવો તે સર્વ કાળે દુર્લભ છે અને આવા વિષમ કાળમાં તેનો અત્યંત દુર્લભપણો જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. આ કાળમાં તો એ ઘણું દુર્લભ હોય એમ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે કે અત્યારે ક્યાંથી મળે? પુરુષ જ મળવા મુશ્કેલ છે તો પછી એનું સાનિધ્ય રહ્યા કરે એ વાત તો વળી પછીની છે. બહુ દુર્લભ છે, બધું મળે પુણ્ય યોગમાં, બાકીનું બધું મળે. સત્પુરુષનું સાનિધ્ય મળવું એ એટલું સહેલું નથી, એટલું સુલભ નથી. હવે પહેલું પોસ્ટકાર્ડ જે છે એનો મુખ્ય અંશ છે. નાની પુરુષોને પ્રવૃત્તિ જેવી હોતી નથી. નાની પુરુષોની જે પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ જેવી હોતી નથી, એટલે કે બીજા જીવોની પ્રવૃત્તિ હોય છે એવી એ પ્રવૃત્તિ નથી હોતી. સામાન્યપણે પોતાની પ્રવૃત્તિમાં બધા જીવો ટીંગાઈ જાય છે, પૂરેપૂરું વજન દઈ દે છે, આખે આખા ટીંગાઈ જાય છે, એટલે કે એમાં લીન થઈ જાય છે, એકાકાર થઈ જાય છે. નાની પુરુષને એવી પ્રવૃત્તિ હોતી નથી. દ્રષ્ટાંત આપે છે, ઉના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ રહે પ્રવૃત્તિ છે. શું કહે છે? કોનું પાણી ઉકળતું હોય, કેવું હોય, ઉકળતું હોય તો પણ આગ ન લગાડે, આગ લગાડે દાઝવું બીજી વાત છે, આગ લગાડવી બીજી વાત છે. લાકડાને બાળે, ઘાસને બાળે, કોને બાળે, ગમે તેટલું ઊંડું પાણી હોય તો આગ ન લગાડે. પણ જ્ઞાનીની પ્રવૃત્તિ ગમે તેવી દેખાતી હોય, બીજાની જેમ કર્મ બાંધે એવી ન હોય. ઉલટાનું એટલું ગરમ પાણી છે એ અગ્નિ ઉપર નાખવામાં આવે તો ગારો કરે, અગ્નિનો ફળગતા છણા લાકડા ઉપર નાખવામાં આવે ગારો કરી નાખે. બાળે તો નહીં, અગ્નિને ઠારું હોય તો કામમાં આવે, આગ લાગી હોય તો એમ ન કહેવાય કે ભાઈ ઠંડુ પાણી હોય તો જ આગ ઠરશે, ગરમ પાણી છે શું કરી આગ ઠર નહીં ઠરી શકે, એમ નહીં આગ ન ઠારી શકાય છે, કેમ કે આખરમાં પાણી છે, પાણી છે એ અગ્નિ નથી, ઊનું છે તો પણ તે અગ્નિ નથી. એવું જ્ઞાનીનું બાહ્ય પરિણામ એવું છે. ઊણા પાણી વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, એટલે બાળવાનો ગુણ, મુખ્ય ગુણ બાળવાનો છે. પછી બાળે દાહક છે, પાચક છે, એમ બધા બે ત્રણ ગુણ છે ને, અને પ્રકાશક છે. અગ્નિમાં ત્રણ ગુણ છે, પ્રકાશ પણ આપે, પચાવે પણ, પકવે, પચાવે અથવા પકવે, અનાજને પકવેને રસોઈ બનાવે. અંદર જઠરાગ્નિ છે એ પણ પકવે છે, અને દાહક એટલે બાળે છે. બે મુખ્ય ગુણ બાળવાનો છે, એટલે બીજા ગુણની વાત ના લેવી અહીંયા, એમ કે છે. દ્રષ્ટાંત કેટલું આપ્યું છે, કેવું દ્રષ્ટાંત આપ્યું છે. હા, ઉના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે, એ પ્રવૃત્તિમાં રહેવા ઈચ્છતા નથી. પ્રવૃત્તિની ઝંઝાળ છોડીને પણ નિવૃત્તિને ચાહતા હોય છે. પ્રવૃત્તિમાં રહેવું પડે પ્રારબ્ધના બંધનને કારણે, બીજી વાત થઈ ગઈ. પણ ખરેખર એ અંદરથી છૂટવા માંગે છે, એને રુચિ નથી, કાંઈ પ્રવૃત્તિની રુચિ નથી. નાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પણ પ્રકારે ઈચ્છે છે, હવે પોતાની વાત કરે છે. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો, જાતિ સ્મરણ છે ને, ઈડર બાજુ બીએલા, પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન, ઉપવન, યોગ અને સમાધિ, એને સત્સંગ, સત્સંગ પૂર્વે જે આરાધન કર્યા છે, આટલા આટલા પ્રકારોમાંથી પસાર થયા હોય જે તે પ્રકારોમાંથી, નાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે. આ ભાવના હોય તો સાંભળે, એમને તો જાતિ સ્મરણ હતું, અને 26મું વર્ષ પહેલા તો કઈ વન ઉપવન ને એમાં કઈ ગયેલા નહીં, એ તો એવું જીવન હતું જ નહીં જે તો 26 વર્ષે પહોંચ્યા છે, એટલે એમના માટે જાતિ સ્મરણ લાગવું પડે છે. બાકી આ ભાવના પણ ઉપાસા હોય તો જ્ઞાનીને સાંભળે કે અમને તો આવું હોય, અમને તો નિવૃત્તિ હોય, અને નિવૃત્તિના ક્ષેત્રમાં અમે જ્ઞાન ધ્યાન કરતા હોય એવી અમારી પ્રવૃત્તિ હોય. આ વેપાર વણ જ અમને શોભતા નથી, એવું એમનો એ પ્રકાર હોય છે. નાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા પણ એ વાત સાંભળી આવે છે, તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, એ પણ એમને ખ્યાલ આવી જાય છે કે આ ઉદય હમણાં મટે એવો દેખાતો નથી, એવું ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને અનુસરી લઈએ છે. હઠ કરીને બીજું કઈ કરતા નથી એમ કેવું છે. સત્સંગની રુચિ રહે છે, અમને પણ સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ્ય રહે છે. એટલે એ જ લક્ષ્ય રહે છે કે ક્યારે સત્સંગ આરાધીએ, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. એટલે નિયમિત લખી શકું એમ નથી, ચોક્કસ લખીશ. નિયમિત એટલે ચોક્કસ કે ક્યારે નિવૃત્તિમાં આવીને સત્સંગ આપણે કરશું એ સમય અત્યારે હું તમને જણાવી શકું એમ નથી. ચોક્કસ સમય, નિયમિત એટલે ચોક્કસ સમય જણાવી શકું એમ નથી. પછી પારમાર્થિક વિષય શરૂ કરે છે કે આત્મકલ્યાણને બાધક એવા પરિણામ કેવા હોય છે. બહુ સાદી ભાષામાં વાત લીધી છે, શાસ્ત્રીય પરિભાષાથી વાત નથી લખે. અને એ પરમાર્થને સાધક એવા પરિણામ મોક્ષના કેવા હોવા જોઈએ, બાધક કેવા હોવા જોઈએ, એવા તેમણે બીજા નંબરના પોસ્ટકાર્ડની અંદર પ્રતિપાદન કર્યું છે. વિશેષ અનુવાદ જેટલું ચાલશે તો પછી બાકીનો વિષય લઈ જશું. અત્યારે